મસ્તીના વિચાર વધારે વારંવાર કરવા.
મસ્તી કોઈની સાથે હું નથી એમ ભેગું જ આવે છે કે હું કોણ છું, કે હું આત્મા નાયક છું, ચૈતન્ય રૂપ છું, નાયક છું, અનંત ગુણથી અનંત મહિમાથી ભરેલો હું ચૈતન્ય છું. અને આ જે વિભાવની પરિણતિ એ મારો સ્વભાવ નથી. પુરુષાર્થની મંદતા એ થાય છે, પણ એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ ચૈતન્યમય છે. હું નાયક છું. નાયકને અસ્થિરના જોરમાં હું આ નથી એમ ભેગું આવે છે. કારણ કે આ હું નથી એ ભેગું આવે, એ ભેગું આવે વગર રહેતું જ નથી. હું કોણ છું? નાયક છું એટલે હું આ નથી. હું નાયક છું, નાયક છું એમ વારંવાર આવે એની સાથે હું આ, હું આ નથી, હું આ નથી એમ આ બે સાથે આવે છે. હું આ છું અને હું આ નથી એમ બે સાથે આવે છે. ભેદ વિજ્ઞાન તો સીધા સીધા એ કિંમતી. જે સિદ્ધ થયા તે ભેદ વિજ્ઞાનથી થયા છે, નથી થયા તે ભેદ વિજ્ઞાનના અભાવથી નથી. ભેદ વિજ્ઞાનમાં ચૈતન્યનું અસ્તિત્વ અને પરનું નાસ્તિત્વ એ બે સાથે આવી જાય છે. દ્રવ ઉપર દ્રષ્ટિ કરીને દ્રવ દ્રષ્ટિ અને પરથી જુદો એ બે ભેગું જ્ઞાનમાં આવે છે અને દ્રષ્ટિમાં જ્ઞાયક આવે. જ્ઞાન બે વિવેક કરે છે કે હું દ્રવ દ્રષ્ટિ હું આ દ્રવ છું અને પર્યાય આ વિભાવની પર્યાય થાય છે. એનાથી હું જુદો એ સ્વભાવ મારો નથી, પણ પુરુષાર્થની મંદતા એ મારામાં થાય છે. એમ બેયનો વિવેક જ્ઞાનમાં રહે છે અને દ્રષ્ટિ એક ચૈતન્યના અસ્તિત્વ ઉપર રહે છે. અને એ જ્ઞાયક તરફ પોતે પ્રતિકનું જોર કરીને એ તરફ પરિણતિને દ્રઢ કરવા પ્રયત્ન કરે. પેલા તો એને સવિકલ્પનામાં એક નાયક છું એમ પકડાણું, પણ જે નિર્વિકલ્પ થયો એ નાયક નું અસ્તિત્વ ગ્રહણ કર્યું પછી એમાં લીનતા વધારીને એનો ઉપયોગ સ્વરૂપમાં ઠરી જાય ત્યારે જ્ઞાયક ઉપર દ્રષ્ટિ છે. અને જ્ઞાન છે એ બધું જાણે છે. જ્ઞાન પોતે દ્રવ્યને જાણે છે કે દ્રવ પોતે શુદ્ધ હવે છે એમ જાણે છે. અને પર્યાયમાં જે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ એનું વેદન સિવાય વેદનને પણ જાણે છે. જ્ઞાન બે જાણે છે. જ્ઞાન ચૈતન્ય અખંડને જાણે છે કે દ્રવ એક અભેદ દ્રવ છે એને જાણે છે. અને પર્યાયમાં જે વેદન થયું એ ગુણની મહિમા અને આનંદ એને પર્યાયનું વેદન આનંદનું વેદન કોઈ અપૂર્વ અનુપમ થાય છે એને પણ જ્ઞાન જાણે છે. એ વેદનને જાણનાર કોણ છે? જ્ઞાન છે. એ સ્વાનુભૂતિને જાણનાર જ્ઞાન છે. જ્ઞાન બધું જાણે છે. એ વિકલ્પથી છૂટો પડી અને જે ચૈતન્યની સ્વાનુભૂતિ થઈ, ચૈતન્યની અનુભૂતિ થઈ, જે કોઈ અપૂર્વ આનંદકાળથી જે નહોતું પ્રગટ થયું, જે સિદ્ધ ભગવાનની જાતનું છે, જે સિદ્ધ ભગવાનનો અંશ છે, એવી જે અનુભૂતિ થઈ એ જ્ઞાનમાં જાણે છે. અને દ્રષ્ટિ એક દ્રવ ઉપર રહે છે. દ્રષ્ટિનો અભ્યાસ અને જ્ઞાનમાં વિવેક રાખે કે આ છે આ નથી એમને, હું એનાથી જુદો છું. સહજ પેલા અભ્યાસ કરતા કરતા સહજ થાય. પેલા વિકલ્પ સાથે આવે એનાથી સહજ થાય. ગુંડતા ગુંડતા સહજ થાય. પ્રયત્ન કરતા પેલાથી સહજ હોતું નથી. સહજ સ્વભાવ છે પણ પ્રયત્ન પોતે કરે તો થાય. સ્વાનુભૂતિનો એમાંથી આગળ જાય છે. સ્વાનુભૂતિ પ્રગટ થઈ એટલે મુક્તિને માર્ગ પ્રગટ થઈ ગયો. મોક્ષ અંશે મોક્ષ ને મુક્તિની પર્યાય પ્રગટ થઈ. એમાંથી સાધના થાય અને હજી અસ્થિરતા છે એટલે એની લીન બહાર આવે તો એની ભેદજ્ઞાનની ધારા એમને એમ ચાલુ રહે છે. અને એમાં લીનતા વધારવાનો પ્રયત્ન કરે આગળ જતા એની લીનતા વધવાથી ચારિત્ર દશા અંતરની પછી અંતર્મૂર્તે સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય છે. મુનિઓને તો એક જ છે, પછી જે માર્ગ સમ્યક દર્શન નો છે તે જ માર્ગ લીનતાનો માર્ગ છે, તે જ ચારિત્ર નો છે. દ્રષ્ટિના બળથી લીનતા વધારે છે, લીનતા ઓછી છે સમ્યક દ્રષ્ટિને, તો દ્રષ્ટિના બળથી લીનતા વધારે છે એ માર્ગ છે. લીનતાની ખામી છે ચારિત્ર, સ્વરૂપમાં ઠરી જેવું ઠરવાની ઓછપ છે. ભાવના તો એક જ છે, ક્યારે પૂર્ણ થઈ જાય આ કઈ નથી જોતું. આ બધું જે આ વિકલ્પ ને વિભાવ છે, એ વિભાવ બધી રીતે ત્યાગવા યોગ્ય છે, હે છે. બધા નવ નવ કોટીએ બધું ત્યાગવા, દ્રષ્ટિમાં એટલું બળ છે કે આ બધું બધાનું ત્યાગ કરતે છે દ્રષ્ટિ. પણ અસ્થિરતામાં એ ઊભું છે, એટલે જો પૂર્ણતા થતી હોય અત્યારે તો આ કાંઈ નથી જોતું, લીનતા જો વધી જાય તો સ્વરૂપમાં જામી જાય એવી ભાવના છે. પણ એટલી લીનતા વધતી નથી, ઉપયોગ બહાર આવે છે. ભાવના એ જે સ્વાનુભૂતિ પ્રગટ થઈ એની એટલી એને મહિમા છે કે બસ આ સિવાય મારે કાંઈ જોતું નથી. દ્રષ્ટિમાં તો બધું બધી રીતે ત્યાગ થઈ ગયો છે, એ જ્ઞાન પ્રત્યાખ્યાન થઈ ગયું, દ્રષ્ટિમાં ત્યાગ થઈ ગયો. પણ અસ્થિરતામાં હજી ત્યાગની ખામી છે, લીનતા વધારતો જાય છે. મુનિ દશામાં પણ અંતર્મૂર્તે અંતર્મૂર્તે સ્વરૂપમાં જામતા જાય છે, એમાં જ એની શ્રેણી મંડાય છે. કેવળ જ્ઞાન એમાં જ પ્રગટ થાય. પ્રયોજનભૂત જ્ઞાન હોય દ્રવ્ય ગુણ પર્યાય નહીં તો પણ આત્માને ઓળખી શકે છે. વિશેષ જ્ઞાન હોય કે જાજા શાસ્ત્ર ભણ્યો હોય કે જાજુ ગોખ્યું હોય એની સાથે સંબંધ નથી. મૂળ પ્રયોજનભૂત દ્રવ્ય ગુણ પર્યાય આ વિભાવ જુદો ને મારો સ્વભાવ જુદો. પ્રયોજન બુદ્ધ જાણે એટલે એમાં મુક્તિ નો માર્ગ શરૂ થઈ જાય છે. પછી જે આગળ ન વધી શકે તો પછી એને વિશેષ જ્ઞાન ને જાણવા માટે, જ્ઞાન નિર્મળ વિશેષ સ્પષ્ટતા માટે, શાસ્ત્ર નો અભ્યાસ એ દ્રઢતા માટે કરે તો એમાં તો કઈ લાભ નું કારણ છે. પોતાની હું પોતાને આવે પણ એ પુરુષાર્થ કરે તો થાય. એને એમ થાય કે હું પુરુષાર્થ કરીશ જ, પણ એને પુરુષાર્થ ની વાર લાગે તો શાંતિ ને ધીરજ થી પુરુષાર્થ મુંજાય. પોતે પોતાની દ્રઢતા કરે અને પોતે પોતાના માં લીનતા કરે, પોતાના ઘરમાં વાસ કરે અને પોતાની દ્રઢ પ્રતીત કરે અને વિભાવ થી છૂટે, એનું ભેદ જ્ઞાન કરે, એનાથી જુદો પડે, એક જ માર્ગ છે. ગુણ શું પર્યાય શું એ પ્રયોજન ભૂત જ્ઞાન એમાં આવી જાય છે.
તોતેર વર્ષની જિંદગીના કાળ સુધીમાં પહેલું સૂત્ર સાંભળ્યું
નાયક ને દ્વારા કેલ નાખવાનું, આજ સુધી પેલા વખત
એ તેલ તો એ જ નાખવાની છે, નાયક ને દ્વારે જ તેલ નાખવાની, તો જ પ્રાપ્ત થાય. ગુરુદેવ કહેતા તું ચૈતન્ય ભગવાન છો, સવારમાં આવે છે કે તું પરમાત્મા છો, તું પરમાત્મા છો એમ નક્કી કર. ગુરુદેવે એ જ કીધું છે ને એ જ કરવાનું છે. એ નાયક દેવ ની મહિમા કરીને એને દ્વારે તેલ નાખવાની છે. દ્રઢતા એમ લાગે પણ દ્રઢતા જે અંદર થી ઊંડાણ થી આવવી જોઈએ. એમાં જે સહજ દ્રઢતા એ જુદી હોય છે, વિકલ્પ સહિત ની દ્રઢતા હોય જુદી, પણ તો પણ પોતાને લાગે કે દ્રઢતા તો બરાબર છે, આ જ માર્ગ છે એમ લાગે. પોતે દ્રઢતા કરી હોય કે પ્રયત્ન નથી કરી શકતો, પ્રયત્ન કરે તો એ તેલ મારે, વારંવાર પ્રયત્ન કરે ન થાય તો. ઘણા એમ લાગે કે દ્રઢતા તો બરાબર છે કે આ જ માર્ગ છે, પણ થતું નથી, પોતાના પ્રયત્નની ખામી છે. એમાં ભક્તિ ભેગી આવી જાય છે, નાયક ની મહિમા, નાયક ની ભક્તિ જેને હોય એ આગળ આવ્યા વગર નહીં. નાયક નાયક મારે નાયક સિવાય કઈ જોતું નથી, એવી નાયક ની ભક્તિ અંદર આવવી જોઈએ. કે મને નાયક, હું જોઉં તો નાયક, મારે સુતા નાયક જોવો છે, મારે બેસતા ખાતા પીતા મારે નાયક જ જોઈ છે. મારે નાયક, નાયક દેવની મહિમા, નાયકની ભક્તિ, નાયકની સ્તુતિ, નાયકને દેખવો છે, નાયકના દર્શન કરવા છે, એ નાયકની ભક્તિ છે. જેમ ભગવાનને દ્વારે મારે ભગવાનના દર્શન કરવા છે, ભગવાનની સ્તુતિ કરવી, ભગવાનની પૂજા કરવી, એમ ગુરુદેવનું મારે વાણી સાંભળવી છે, ગુરુદેવના દર્શન કરવા, ગુરુદેવને દર્શન કરવું, ગુરુદેવને જોયા જ કરવું એમ થતું હોય, એમ જાણે હું નાયકને જ જોયા કરું, નાયકના ગુણગ્રામ કરું, નાયકની પૂજા કરું, નાયક તો નાયકની ભક્તિથી પ્રગટ થયા વગર એવી ભક્તિ હોય તો નાયકને ઓળખીને કે આ જ નાયક છે, બીજો નથી. નાયકનું લક્ષણ ઓળખીને નક્કી કરે કે આ નાયક છે, હવે મારે નાયક જ જોઈએ છે. જેમ જીનેન્દ્ર દેવગુરુને લક્ષણથી ઓળખીને નક્કી કરે કે આ સત્પુરુષ જ છે, આ ગુરુ જ છે અને આ દેવ છે, પછી આ દેવની પૂજા કરવી છે, આ દેવની ભક્તિ કરવી, આ ગુરુની ભક્તિ કરવી છે, એમ નક્કી પરીક્ષા કરીને નક્કી કરીને પછી એને શ્રવણ કરે, ગુણગામ કરે, ગુરુ શું કહે છે એનો આશય સમજવા પ્રયત્ન, એમ આ નાયક જ છે એમ નક્કી કરે લક્ષણથી ઓળખીને, પછી એની ભક્તિ અને એની એની સ્તુતિ નાયકની પાછળ પડે તો પ્રગટ થયા વગર એ ભક્તિ માર્ગી છે. નાયકની ભક્તિ અંદર સાથે આવવી જોઈએ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સાથે નાયકની ભક્તિ આવવી જોઈએ, પણ લક્ષણ ઓળખીને, લક્ષણ ઓળખવા જોઈએ કે આ નાયક જ છે, નાયકના આ લક્ષણ નાયકનું છે બીજાનું નથી એમ આવે તો એક નાયકની ભક્તિ કહેવાય. લક્ષણ ઓળખીને કરવું જોઈએ. સમજણ પૂર્વકની ભક્તિ હોવી જોઈએ, જ્ઞાન પૂર્વક ભક્તિ હોવી જોઈએ. સમજ્યા વગર એમ ભક્તિ બહારથી કર્યા કરે, નાયકની ભક્તિ ભેગી આવવી જોઈએ. ગુરુની ભક્તિની સાથે, ગુરુની ભક્તિ કોને કહેવાય, દેવને ગુરુની, કે નાયકની ભક્તિ ભેગી આવે તો એ ભક્તિ છે. દુઃખ એ વખતે જોડાય છે, તે ભેદ જ્ઞાન એને વર્તે છે. મારી પુરુષાર્થની નબળાઈને લઈને જોડાઈ જવાય છે, અંદર લીન નથી થવાતું એટલે આ શુભ રાગમાં જોડાય છે. પણ જે વખતે શુભ રાગ ઉઠે છે એ વખતે એમ વિકલ્પ નથી કરતો કે આ શુભ રાગ છે શુભ રાગ છે, એમ નહીં. તો સહજ શુભ રાગ આવે ને એને ભેદનાની ધારા વર્તે છે. એ જ્ઞાયક જુદો જ રહે છે ને એ શુભ રાગમાં, એવો તન્મય નથી થતો કે જ્ઞાયકને ભૂલી જાય. જ્ઞાયક જુદો રહીને શુભ રાગ એને આવે છે કે હું તો જુદો જ છું, આ શુભ રાગ છે, આ તો વિભાવની વિભાવ તરફનો ભાગ છે મારો, જ્ઞાયકનો ભાગ, મારા સ્વઘરનો ભાગ જુદો છે, અને આ ભાગ છે એ શુભ રાગનો, એ ભાગ વિભાવનું ઘર છે, એ જુદું છે, એમ બરાબર જ્ઞાન છે. એનાથી જુદો રહીને શુભ ભાગ એકત્વ નથી થતો, એમાં આખું વ્યાકુળ ને એવું નથી. એનો ઉત્સાહ ઘણો દેખાય, એને બીજા કરતા જ્યાં જો ઉત્સાહ દેખાય, એની ભાવના એવી દેખાય, પણ એ જુદો જ રહે છે. એમાં એવો એકત્વ તન્મય નથી થઈ જતો કે પોતાને ભૂલી જાય, એ એમ જુદો રહે છે. એમ ઘડી ઘડી વિકલ્પ નથી કરતો કે હું આ અરે દુઃખ છે, એમ ઘડી ઘડી વિકલ્પ નથી, એની ધારા જ જુદી વર્તે. જ્ઞાયક કા લક્ષણ જ્ઞાન લક્ષણ હૈ, જ્ઞાન લક્ષણ એસા અસાધારણ લક્ષણ હૈ. જ્ઞાન લક્ષણ ગુજરાતીમાં બોલે જ્ઞાન લક્ષણ આત્માનું અસાધારણ છે, અને એનાથી જ્ઞાયક ઓળખાય છે. ગુણથી ગુણી ઓળખાય છે, ગુણ ગુણીનો ભેદ છે એ આત્મામાં, વાસ્તવિક ભેદ નથી, લક્ષણ ભેદે ભેદ છે. પણ એ લક્ષણથી ગુણથી ગુણી ઓળખાય છે, એ ગુણ એવો અસાધારણ છે જ્ઞાન લક્ષણ. એ જ્ઞાન દ્વારા આત્મા ગુણી છે જ્ઞાયક એ ઓળખી શકાય છે. અને એ ગુરુદેવે ઘણું જ બતાવ્યું છે એ આત્મા જાણનાર છે, જ્ઞાયક છે, આત્મામાં બધું ભર્યું છે, આત્મા અપૂર્વ છે, અને એ જ કરવાનું ખરું એ છે. સમ્યક દર્શન થાય ત્યાં મુક્તિનો માર્ગ પ્રગટ થાય, એ જ્ઞાન લક્ષણથી જ આત્મા ઓળખાય છે. આત્માનું લક્ષણ જ એ છે. આ બધા લક્ષણ દેખાય એ બાહ્ય લક્ષણ છે, આ બધા જડ આ પર પદાર્થના લક્ષણ છે. આ શરીર જડ કઈ જાણતું નથી, આત્મા જાણનારો એક આત્મા જ છે, એ આત્માને ઓળખવું જ્ઞાયક લક્ષણ. એમાં અખંડ જ્ઞાયકને ઓળખવું, જ્ઞાયકની ભક્તિ એટલે જ્ઞાયકની ભક્તિ અંદર જ્ઞાયકની મહિમા આવવી જોઈએ. જ્ઞાયક કોણ છે? જ્ઞાયક કોઈ અપૂર્વ વસ્તુ છે, અનુપમ છે, એ કોઈ જુદી વસ્તુ છે, એની ભક્તિ એની મહિમા આવવી જોઈએ. જ્ઞાયક કોઈ અનુપમ છે. ગુરુદેવ કહેતા ખરું, પ્રભાત અંદર નવું પ્રભાત ક્યારે સમ્યક દર્શન થાય ત્યારે પ્રગટ થાય છે, અને એ પ્રભાત માંથી આખો કેવળ જ્ઞાન સૂર્ય એમાંથી પ્રગટ થાય છે. આ પંચમ કાળમાં ગુરુદેવ પધાર્યા, અને ગુરુદેવ અહીં પંચમ કાળમાં આવ્યા. એ જૈન શાસનમાં એક ગુરુદેવ પધારે એ જ પ્રભાત હતું. કોઈ કઈ જાણતું નતું, કઈ જાણતું નતું. માર્ગ કયો છે? સ્વાનુભૂતિનો માર્ગ જાણતું નતું, સ્વાનુભૂતિને કોઈ ઓળખતું નતું. એમાં સ્વાનુભૂતિનો પંથ બતાવ્યો. અંધકાર જે છવાઈ ગયો હતો, સ્વાનુભૂતિનું નામ કોઈને આવડતું નતું કે અંદરમાં સ્વાનુભૂતિ થાય તે જ ખરો મુક્તિનો માર્ગ છે. કોઈ જાણતો નહીં મુક્તિનો માર્ગ, બધા ક્રિયાથી જાણતા હતા. બહારથી થોડું સામાયિક પ્રતિક્રમણ કરી લે, થોડું શીખી લે, એટલે કે જાણે હવે આમાં મોક્ષ થઈ જશે. મોક્ષને કોઈ ઓળખતું નથી. તો સ્વાનુભૂતિનો પંથ ગુરુદેવે પ્રકાશ્યો, અને કોઈ અપૂર્વ સ્વાનુભૂતિ ગુરુદેવે બતાવી. મુનિનું સ્વરૂપ ગુરુદેવે બતાવ્યું, કેવળ જ્ઞાનીનું સ્વરૂપ ગુરુદેવે બતાવ્યું, બધું ગુરુદેવે બતાવ્યું. જીનેન્દ્ર દેવ કેવા હોય ગુરુદેવે બતાવ્યું, શાસ્ત્ર કે સાચા ક્યાંય ગુરુદેવે બતાવ્યું, બધું ગુરુદેવે બતાવ્યું. જીનેન્દ્ર ભગવાન જગતમાં છે સૂર્ય સમાન એ, અને એના જે પ્રતિમાઓ એનું પ્રતિબિંબ, એ પ્રતિમાઓ પણ ગુરુદેવને પ્રતાપે જ આવેલા છે, બધું ગુરુદેવનો પ્રતાપ છે. એ ગુરુદેવ આ જૈન શાસનમાં ભરત ક્ષેત્રમાં પધાર્યા, એ જ એક પ્રભાત અને સૂર્ય સમાન ગુરુદેવ જ હતા. એ દેવ ગુરુ શાસ્ત્ર આ જગત ની અંદર સુપ્રભાત છે, અને એના નિમિત્તથી અંદર જે ઉપાદાન તૈયાર થઈને જે સમ્યક દર્શન પ્રગટ થાય અંદરમાં એક સુપ્રભાત, એ ખરું એક નવું વર્ષ એ પ્રગટ થાય છે. અને ગુરુદેવ એક નવીનતા આ ભરત ક્ષેત્રમાં લાવી દીધી છે કે એ કોઈ કઈ જાણતું નહોતું, એને સત્ય પંથ બતાવી દીધું છે. એ સત્ય પંથે બધા વેળા છે, એ સત્ય પંથ નો એક નવીનતા આવી છે, એ જ ખરી નવીનતા છે. એ સમ્યક દર્શન પ્રગટ થાય એટલે ત્યાંથી કેવળ જ્ઞાન પ્રગટ થાય. અને ગુરુદેવે એક બધા અંધકાર છવાયેલો તો એમાંથી એક સમ્યક દર્શન નો પંથ, સ્વાનુભૂતિ નો પંથ બતાવી દીધો છે. એ જ એક નવીનતા છે. એ ગુરુદેવે જે આટલા વર્ષો સુધી જે ઉપદેશ આપ્યો છે અને જે ઉપદેશની જમાવટ કરીને અંદરમાં પોતે જમાવટ કરી અને એ રસ્તે પોતે પ્રયાણ કરે, એ જ એક નવીનતા છે. અને એ જ રસ્તો ગ્રહણ કરવો, એ જ એક એક નવીનતા છે. ખરી સુપ્રભાત તો સમ્યક દર્શનથી થાય, પણ ત્યાર પહેલા પણ આ ગુરુદેવે પંથ બતાવ્યો અને એ ઉપદેશની જમાવટ કરી એ પોતે ગ્રહણ કરે તો એ રસ્તે ચાલે, એ જ ખરી અંદરમાં એક નવીનતા પોતે પ્રગટ કરવાને રસ્તે જાય તો પણ એ સારું છે. ખરો એ જ્ઞાયકનો પંથ એ જ ગ્રહણ કરવા જેવો છે. એ જ્ઞાયકનો પંથ એનું નિમિત્ત કોણ? સાચા દેવગુરુ શાસ્ત્ર. ભગવાનને જે ઓળખે છે પોતાને ઓળખે, પોતાને ઓળખે ભગવાનને ઓળખે છે, એવું નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. બહારથી દેવગુરુ શાસ્ત્રની ભક્તિની અંદર જ્ઞાયકની ભક્તિ, એ જ્ઞાયકની મહિમા આવે તો જ્ઞાયક તરફ પડે છે. ગુરુની ભક્તિ આવે, ગુરુ શું માર્ગ બતાવે સ્વાનુભૂતિનો, શું ગુરુદેવ અનુપમ આત્માનું સ્વરૂપ બતાવે, એ આત્માની ભક્તિને મહિમા પોતાને આવે તો એ પોતે તરફ વળે છે કે હું એવા આત્માના કેમ દર્શન કરું, એ આત્માને કેમ નિરખા કરું, કેમ એ જોઉં, એવું ભક્તિથી જ્ઞાયક તરફ વળે તો વળી શકે છે. માત્ર આત્મ જ્ઞાન લક્ષણ જ્ઞાન લક્ષણ એ વિચારથી નક્કી કરે પણ એની મહિમા જો ના આવે તો એ તરફ વળી શકતું નથી. ગુરુને ગ્રહણ કેવી રીતે થાય? કે ગુરુ જે કહે છે એ દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ એ કોઈ અપૂર્વ રીતે પોતે ગ્રહણ કરે તો એ ગુરુની કંઈક મહિમા એને આવે તો એને ગુરુને ગ્રહણ કર્યા છે. ગુરુની મહિમા, જીનેન્દ્ર દેવની મહિમા, શાસ્ત્ર ગુરુદેવે અપૂર્વ બતાવ્યા છે. શાસ્ત્રને કોઈ જાણતું નહોતું, ઓલા બધા શાસ્ત્ર હોય જે શ્વેતાંબરના એને બધા શાસ્ત્રો માનતા હતા. આ શાસ્ત્ર ક્યાં સાચા એ ગુરુદેવે બતાવ્યું છે. બધું ગુરુદેવનો પરમકાર છે અને એ રસ્તે જ પ્રયાણ કરીને એમાં જ એ નવીનતા લાવી, જ્ઞાયકને પંથે જવું એ જ ખરી નવીનતા છે અને એ જ ખરું કરવા જેવું છે. વારંવાર જ્ઞાયક જ્ઞાયક કરતો, જ્ઞાયકની પાછળ પડતો, આ શરીર તે કેમ એ તો પોતે જુદું જ છે, એ તો જડ છે. અંદર વિભાવ થાય એ પણ વિભાવે પોતાનું સ્વરૂપ નથી, વિકલ્પની ઘટમાળ આવે એ પણ પોતે નથી, એનાથી જુદો આત્મા કોઈ અનુપમ છે. એ આત્માને ઓળખવાનો પ્રયત્ન કરે એ જ કરું છે, એ જીવનમાં કરવા જેવું છે. બાકી બધું તો ચાલ્યા જ કરે. હેતુ એક આત્માર્થનું, આત્માનું પ્રયોજન હોવું જોઈએ. જ્ઞાયક જ્ઞાયક કરતો આગળ જાય તો જ્ઞાયક પ્રસન્ન થયા વગર એટલું જ નથી. પ્રસન્ન થાય જ્ઞાયક દેવ. બહારથી જેમ ગુરુ પ્રસન્ન થાય એમ અંદર જ્ઞાયક પ્રસન્ન થયા વગર એટલું નથી. જ્ઞાયકની પણ કૃપા થાય
એટલે જ્ઞાયકનું જીવન જીવવાની તૈયારી કરવી
જોઈએ. એ જ્ઞાયકનું જીવન જીવવાની તૈયારી કરવી જોઈએ, એ જ કરવું છે. દેવ ગુરુ શાસ્ત્રનું સાનિધ્ય, અંદર જ્ઞાયકનું સાનિધ્ય કેમ મળે, એ તરફ પ્રયાણ કેમ થાય, એ કરવા જેવું છે. ભલે યથાર્થ પછી પ્રગટ થાય છે પણ એને માટે પોતે પુરુષાર્થને મહિમાને બધું લાવીને કરે તો થયા વગર રહેતું નથી. જેને માર્ગ પ્રગટ થયો એ બધા જે ભેદ જ્ઞાન પહેલેથી નહોતું, પહેલાં એકત્વ બુદ્ધિમાં પડેલા તો એમાંથી જ ભેદ જ્ઞાન કરીને આગળ ગયેલા.